તારીખ 24/4/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 895, 896 અને 897 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 524
કયા પ્રકારે ધ્યેય છે, તફાવત છે, અને બંનેનું માપદંડ માની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એના ઉપર બહુ મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો છે. દ્રવલિંગીના દ્રષ્ટાંતે અભિપ્રાયની અપેક્ષાએ ચોથા તથા પાંચમા ગુણસ્થાનવાળા જ્ઞાની કરતા દ્રવલિંગીને હલકો કર્યો છે. દ્રવલિંગીને કશાય કરવાનો અભિપ્રાય છે અને ચોથા ગુણસ્થાન વ્યક્તિ જ્ઞાનીને કશાય મટાડવાનો અભિપ્રાય છે. ભલે વર્તમાનમાં દ્રવલિંગીનો કષાય ભંગ છે અને એટલો મંદ કષાય સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાન વૃત્તિ જ્ઞાનીનો નથી એમ દેખાવમાં ઉલટો સૂટો ફેર દેખાય છે, તો પણ અભિપ્રાયની મુખ્યતા સમજવી જોઈએ. અભિપ્રાય અનુસાર પરિણામ કામ કરશે અને એ ન્યાય ગ્રહણ કરવો જોઈએ કે જેનો અભિપ્રાય ખોટો તેનું વર્તન સાચું દેખાય તો પણ ખોટું. જેમ પોપટ બે ને બે ચાર બોલે તો પણ એનું ગણિત ખોટું, એમ અજ્ઞાને શાસ્ત્રમાંથી સાચું બોલે તો પણ એનું કથન ખોટું ખોટું. જેનો અભિપ્રાય કશાય કરવાનો છે એ શાસ્ત્ર અનુસાર કથન કરે તો પણ એનું કથન ખોટું, કેમ કે એનો અભિપ્રાય ખોટો છે. જેનો અભિપ્રાય ખોટો તેનું વર્તન સાચું એવી ભૂલામણીમાં પડવા જેવું નથી એ સ્પષ્ટ કરે છે. બહુ સમર્થ દ્રષ્ટાંત આપ્યો છે દ્રવલિંગીનો. પછી તેનાથી નીચેની વર્તણૂક કરવા વાળા પછી કહેવાની જરૂર રહેતી નથી કે જેનો અભિપ્રાય ખોટો એનું બધું ખોટું છે. હવે કહે છે કે દ્રવલિંગીને વૈરાગી પણ ઘણો હોય છે. સામાન્ય રીતે અત્યારે તો જે વૈરાગ ને જે શાસ્ત્ર જ્ઞાન ને જે કાંઈ ક્રિયાકાંડ ને એ તો બધું વંચના બુદ્ધિએ થતું હોય છે, માયાચાર અવશ્ય એની અંદર હોય છે. દ્રવલિંગીને એવો માયાચાર નથી હોતો ત્યારે તો નૈમિક રીતે જાય છે, બરાબર ત્યારે તો એવા પરિણામ વાળા જીવો જોવા ન મળે. પણ અત્યારે જે કાંઈ કરતા હોય એ તો બહુ ભાગ માયાચાર પૂર્વક જ કરતા હોય છે. પણ આને તો વૈરાગ ઘણો હોય છે એમ કે દ્રવલિંગીને તો વૈરાગ ઘણો હોય છે. પણ અભ્યંતરમાં બહુ ખુદાની વાત કરી છે, પણ તેના અંદરમાં અભ્યંતરમાં દ્રષ્ટિ કશાય ઉપર છે, એની દ્રષ્ટિ રાગ ઉપર છે. કેટલો રાગ ઘટ્યો, કેટલો મંદ પીડ્યો, કેટલો તીવ્ર થયો, કેટલો મંદ થયો, હજી મંદ કરું, એની દ્રષ્ટિ એકાંતે રાગ ઉપર છે. એ માત્ર રાગને જ જુએ છે, રાગને જ શ્રદ્ધે છે, રાગને જ દેખે છે, અને એ ભગવાન આત્માને જોતો નથી, દેખતો નથી, શ્રદ્ધતો નથી. અકષાય સ્વભાવી જે આત્મા છે એના ઉપર એની દ્રષ્ટિ નથી, તેથી એની એને ઉપાદેયતા વર્તતી નથી. એના જ્ઞાનમાં પોતાનું શુદ્ધાત્મ પદ છે તે એના જ્ઞાનમાં નથી, એના સ્મૃતાનમાં નથી, એનાથી તદ્દન અજાણ વર્તે છે. અને માત્ર વર્તમાન અવસ્થામાં રાગની જે તીવ્રતા અને મંદતા વર્તે છે એના ઉપર એની દ્રષ્ટિ છે. પરિણામ બુદ્ધિથી પર્યાય બુદ્ધિથી એને એમ લાગ્યું છે કે હું આ કષાયને મંદ કરી શક્યો છું અને હજી હું આ કષાયને મંદ કરી શકીશ. આમના આમ કરતા 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 હું કષાયનો નાશ કરીશ. કષાયને મંદ પાડતા પાડતા હું કષાયનો નાશ કરીશ. એ રીતે કષાયને મંદ પાડવાની જે મનવચન કાયાની ક્રિયા છે એ ક્રિયા કરતા કરતા હું આગળ વધીશ. આ એનો અભિપ્રાય બરોબર. એની દ્રષ્ટિ આત્મા ઉપર નથી. અકષાય સ્વરૂપી જે શુદ્ધ આત્મતત્વ છે, જે પરમપદ છે પોતાનું, એ પરમાત્મ તત્વ એના જ્ઞાનમાં નથી, શ્રદ્ધાનમાં નથી. એની ઉપાદેયતા એને શ્રદ્ધા જ્ઞાનમાં જાણેલું શ્રદ્ધેલું નહીં હોવાથી ઉપાદેયતા કરીને આવી શકતી નથી. તેથી માત્ર અનાત્મ ભાવો અને અનાત્મ દ્રવ્યો મન વચન કાયા બહારના સંયોગો અને કષાયની મંદતા જે કષાય ભાવરૂપ છે તે અનાત્મ તત્વો છે એના ઉપર જ એની દ્રષ્ટિ છે એવો એકાંત છે, મિથ્યા એકાંત છે. ત્યારબાદથી કહીએ તો એ મિથ્યા એકાંત છે. એટલે વૈરાગ ઘણો હોય છે પણ અભ્યંતરમાં દ્રષ્ટિ કષાય ઉપર છે. અભ્યંતરમાં દ્રષ્ટિ જે આત્મા ઉપર હોવી જોઈએ, શુદ્ધ આત્મા ઉપર હોવી જોઈએ, એના ઉપર એની દ્રષ્ટિ એ કષાય ઉપર છે. અકષાય સ્વભાવની દ્રષ્ટિ તેને નથી, તેથી તે મંદ કષાય રૂપ પરિણામને ઉપાદેય માને છે. શુદ્ધ આત્માને ઉપાદેય માનવાને બદલે કષાયની મંદતાને, એટલે કે કોઈ એક કષાયની ક્વોલિટીને, કોઈ એક કષાયના પ્રકારને એ ઉપાધિ માને છે. પણ એ તીવ્ર હોય કે મંદ હોય, કષાયને જ્યારે ઉપાધિ માન્યો ત્યારે ભલે અત્યારે મંદ કષાયને ઉપાધિ માન્યો છે પણ તીવ્ર કષાયને ઉપાધિતા એને થયા વિના રહેશે નહીં, કેમકે આખરમાં એને કષાયને જ ઉપાધિ માન્યો છે. એને મંદપણે જાળવી રાખવાની પરિસ્થિતિમાં એ રહી શકશે નહીં, એનો કંટ્રોલ એ કરી શકશે નહીં, એમ કે કષાયને નિયમિત સંયમિત કરવાની વિધિ બીજા પ્રકારે છે. અકષાય સ્વભાવની દ્રષ્ટિ અને અકષાય સ્વભાવનું ઉપાદેય પણ પરિણામમાં થાય તો જ કષાય નિયમિત થાય, સંયમિત થાય. બીજી કોઈ રીતે એ થઈ શકે નહીં. તીવ્ર કષાય ફાલે એટલે એ કતલખાના માંડે અને નરક નિગૃદમાં ત્યાં સુધી થાય, પછી કંટ્રોલ ક્યાં આવે? અકષાય સ્વભાવની દ્રષ્ટિ નથી, તેથી તે મંદ કષાય પરિણામને ઉપાદેય માને છે. જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં ઉગમણો આઠમણો ભેદ છે. આ રીતે બંનેના અભિપ્રાયમાં તદ્દન વિરુદ્ધતા છે. એટલે માત્ર એનો વર્તમાન બાહ્યાચાર અને કષાયની મંદતાની જો કિંમત હું આંકીશ તો ભૂલો પડી જઈશ. અભિપ્રાય તપાસવો પડશે. જગતમાં પણ વિચિક્ષણ માણસોની જે કાર્ય પદ્ધતિ છે એમાં એ જેની તેની સાથે વ્યવહાર કરે છે એમાં પહેલો એનો અભિપ્રાય જાણી લઈએ છીએ, એનો અભિપ્રાય જાણવાની કોશિશ હોય છે. માત્ર એ શું કહે છે એમ નહીં, પણ જે કઈ કહે છે તે કયા અભિપ્રાયથી કહે છે એ તપાસવું પડે. મોટા મોટા જે રાજકારણ ચાલે છે એમાં કોઈ બોલે તો એના સ્ટેટમેન્ટ ઉપર નથી જોવાતું કે ભાઈ બોલે છે આપણને અનુકૂળ, પણ જરાક સંભાળવા જેવું કહેવાય. ને એટલા માટે ગંદા રાજકારણમાં એ કહેવત પડી ગઈ છે કે ભાઈ ગમે તે માણસ બોલે પણ એમાં વલણમાં ફેરફાર થઈ જાય તો આશ્ચર્ય જેવું ન માનું, એ ગમે ત્યારે ફરે, એનું નામ જ રાજકારણ કહેવાય છે કે નહીં? પણ કાલે આમ બોલ્યાતા ને કે એ વાત એને માટે લાગુ પડતી નથી. આ સ્થિતિ તો સ્પષ્ટ છે કે નહીં રાજકારણ? પણ જો એનો અભિપ્રાય બરાબર હોય તો ફેર નથી પડતો. અભિપ્રાય બરાબર હોય તો અભિપ્રાય અનુસાર પરિણામ કેળવાય જશે. જેવો ઊંટો અભિપ્રાય હશે તો પરિણામ એવી રીતે કેળવાશે, સૂલટો અભિપ્રાય હશે તો પરિણામ એવી રીતે કેળવાશે. આ પરિણામનું વિજ્ઞાન છે. આ એમાં બીજી રીતે બની શકે નહીં. ગણિતમાં ભૂલ પડે એક ને એક બે માં, પણ વિજ્ઞાનમાં ફેર પડતો નથી. કેમ કે એ સ્વભાવ છે, વસ્તુ સ્વભાવ છે, વસ્તુ સ્વરૂપ છે. માટે જ્ઞાની કરતા દ્રેવલિંગી મુનિને કષાય ઘણો છે એમ કહે છે. તેથી દ્રેવલિંગી મુનિ કષાયની મંદતામાં વર્તતો હોવા છતાં જ્ઞાની કરતા તેને કષાય ઘણો છે એમ સિદ્ધાંતમાં કહેલ છે. પણ દેખાતો નથી અમને કે તું એકલો દેખાવ ઉપર જાય છે, માત્ર દેખાવ ઉપર એ રીતે માપ કાઢવા જેવું નથી. ઘણો મન કષાય દેખાય એમ માપ કાઢવા જેવું નથી. એનો અભિપ્રાય તપાસ, એની દ્રષ્ટિ શુદ્ધાત્મા ઉપર છે કે નહીં. બસ ધર્મના ક્ષેત્રમાં તત્વદ્રષ્ટિ જીવ શ્રદ્ધા અથવા દ્રષ્ટિ અકષાય સ્વભાવી પરિપૂર્ણ પરમાત્મા ઉપર છે કે નહીં એ જ જોવાનો તપાસવાનો મુખ્ય મુદ્દો છે. શું કહે છે, શું બોલે છે, એનું વચન શાસ્ત્ર અનુકૂળ છે કે ભૂલ છે એ પ્રશ્ન ગૌણ છે. એનો ત્યાગ વિરાગ કેટલો છે એ પ્રશ્ન ગૌણ છે. પહેલી વાત આ છે કે એની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહીં. બસ આ વાત પહેલી તપાસ. એ જ્ઞાની અજ્ઞાનીના વિષયમાં કેવા પ્રકારે સમજણ હોવા યોગ્ય છે એના ઉપર પ્રકાશ પાડ્યો છે. 896 જેના નિમિત્તે આત્માની યથાર્થ વાત સાંભળી હોય, જેની પાસેથી ન્યાય મળ્યો હોય, તેનો વિનય જ ન કરે તો તે વ્યવહારે નિર્નવ છે અથવા ચોર છે. કે જેના નિમિત્તે યથાર્થ આત્મતત્વનું શ્રવણ કર્યું હોય, જે જ્ઞાનીએ જે ગુરુએ યથાર્થ આત્મતત્વનો બોધ આપ્યો હોય, આત્મા સંભળાયો હોય, એનો અતિ અતિ ઉપકાર છે. કે જે ઉપકારને ઉપમા નહીં આપી શકાતી હોવાથી એને અનુપમ ઉપકાર કહેવામાં આવે. એવું જ લખવા છે, એની પાસેથી જ્ઞાન મળ્યું હોય એનો વિનય કરવો, ભગવાનના શાસ્ત્રોનો વિનય કરવો, જ્ઞાની પાસેથી વાત મળવા છતાં કહે કે અમારા શાસ્ત્રમાં પણ એવી જ વાત છે, વાત એને સાંભળી હોય સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પાસે, અંદરમાંથી સંપ્રદાયનો પક્ષ ન ગયો હોય તો એ કહે કે ભાઈ વાત તો અમારામાં પણ આવી જ વાત આવે છે, અમારામાં પણ આત્માની વાત તો આવી જ આવે છે, અને હું પણ પહેલેથી આમ જ માનતો હતો, ખરેખર માનતો ન હોય એને વાત નવી મળી હોય સમજવાની, અમારામાં પણ નિશ્ચયને વ્યવહાર બંને છે એમ માને તો તે વ્યવહારનો પણ ચોર છે, કીધું છે એને વ્યવહારે પણ પ્રમાણિકતા નથી એમ છે. બીજો એવો ન્યાય છે કે કોઈને સત્ય વાત નો ખ્યાલ આવે, સાચું તો આ છે, પણ તેને પોતાની મોટપ લેવામાં પોતાનું માન વધારવામાં ગોઠવી દે, એટલે જાણે પોતે એ વાત કહેતો હોય, આચાર્યનું નામ ન લે, જ્ઞાનીનું નામ ન લે જેની પાસે મૂલ્યું હોય, પણ પોતાની માન વધારવા માટે એવી વાત કરે, ન્યાય સારા, ઊંચી કક્ષાના ન્યાયો, એકદમ સુપ્રીમ ન્યાયો છે સત્શાસ્ત્રોમાં. મહાન આચાર્યની વાણી વાંચી ખ્યાલમાં આવી જાય, વાહ ખરી છે, પછી એનું નામ ન લઈએ, શાસ્ત્રનું નામ ન લઈએ, આ પરમાગમમાં ભગવાન આચાર્ય આવી વાત કરી છે એમ કહેવાને બદલે હું આમ કહું છું કે રજનીશજીને સાંભળવાનું મળ્યું, મેં કહેતા હું મેં કહેતા હું ગુવાવી જાય, ભાઈ તું ક્યાંથી જન્મ, એટલે તારું જ્ઞાન ક્યાંથી જન્મ, એ તો કે એક વાત તારા ગુરુનું નામ તો દે કે તું ક્યાંથી શીખ્યો આ વાત, પણ એના નિમિત્તે એવી ઘણી એવી વાતો વાંચીને સાંભળીને પોતાનું માન પોષે, આવો જીવ સત્ય જાણે છતાં પ્રયોજન વિપરીત સાધે, આવો જીવ સાચી વાત તેને જાણવા મળે અને પ્રયોજન વિપરીત સાધે પોતાનું માન પોષવાનો, આચાર્યોના શાસ્ત્રો વાંચે ખરો પણ યથાર્થ પ્રયોજન એટલે જગતમાં માન પૂજા માટેનું તથા સંપ્રદાય ચલાવવા માટેનું, પોતાના શ્રદ્ધાળુઓને વધારે આકર્ષિત કરવાનું, પોતાને માનતા હોય એવા જીવોને વધારે ટકાવી રાખવાનું, કેન કેન પ્રકારે જે હોય છે એમાં આવો એક પ્રકાર હોય છે કે સારામાં સારા જે ન્યાયો એને સાંભળવા વાંચવા ક્યાંયથી મળ્યા હોય તો જ્યાંથી મળ્યા હોય એનું નામ ગોપીને પોતાના નામે હું આમ કહું છું એમ પોતાનું જ્ઞાન સ્વયં જાણે અંદરથી ઉપજ્યું હોય, એવી રીતે પ્રયોજનને વિપરીત સાધે છે તે સ્પષ્ટપણે મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યા જ્ઞાની છે. શામળા ઉત્સર્જિત થોડા શિવડાવે આવે છે એની પાસેથી સાંભળવાનું પાછળ ગયો
બસો 29 પાંચ
ચામડા ઉતારીને જોડા કરીએ તો પણ ઉપકાર નવાળી શકાય? કયા જીવતી ચામડીની ખોળ એની વાત છે. જેણે આત્મા સંભળાયો, જેણે તત્વ આપ્યું એમ કહેવાય છે. લીધું લીધું નથી પણ એવો વિનય કરાય છે તેના માટે કે અમને આત્મા આપ્યો. એ જ્ઞાની હોય, છદમસ્ત હોય, પણ તેના માટે પ્રયોગ બધો બહુ વિશિષ્ટ થાય છે. તે તો પ્રભુએ આપ્યો ભરતનું ચરણાધીન, એને પ્રભુ કહે છે. ક્યાં હજી ભગવાન થયા છે? હજી તો છદમસ્ત છે. ના, એ મારા માટે તો
પ્રભુ છે.
પ્રભુ સ્થાપના કરીને થવાના છે. નહીંતર એ પરમાત્માના સ્થાને પોતાના માટે તો એ સાક્ષાત પરમાત્મા તુલ્ય હોય એવા સ્થાને દેખાય છે. ઉપકારી કેવો ઉપકાર એમનો હોય છે કે જીવતી ચામડીના એને પગ બળતા હોય તો પોતાની જીવતી ચામડીના જોડા ઉતારવાનો એને ભાવ આવે. એના બદલે એની વિરુદ્ધ કોઈ જાય, તત્વ આપ્યું હોય, તત્વ પીછું હોય, આત્મા સંભળાયો હોય, છતાં એની વિરુદ્ધતા કરે, પૂછવાની, સમજવાની, કહેવાની જરૂર નથી કે અનંત સંસારી છે, સંસાર એનો ઘણો દીર્ઘ છે, એ વાત સાબિત કરવા જવાની જરૂર નથી. એ અહીંયા થોડો પોઈન્ટ એટલો લાગુ પડે છે બધા વિષયનો કે જેણે આત્મા સંભળાયો એવા જે શ્રી ગુરુ તેનો વિનય ન કરે, અથવા જેટલો વિનય કરવો જોઈએ એટલો વિનય ન કરે, જેટલો વિનય આવવો જોઈએ એટલો વિનય ન આવે, તો એ વ્યવહાર એ પણ ચોર છે. નિંદવ નામનો દોષ શાસ્ત્ર ભાષામાં, શાસ્ત્ર પરિભાષામાં મિથ્યાત્મના જે દોષ છે, મિથ્યા જ્ઞાનના જે દોષ છે, એમાં એક નિંદવ મિથ્યાત્વ, નિંદવનો દોષ કહેવામાં આવ્યો છે. નિંદવ એટલે ચોરી કરે છે. એને તત્વ શ્રી ગુરુ પાસેથી, જ્ઞાની ગુરુ પાસેથી, અને એનો એને વિનય આવતો નથી. લગભગ એ પોતાના નામે ચડાવે, પોતાની મહિમા, પોતાનું માન વધારવા એનો પ્રયોગ કરે, તો એ વ્યવહારે પણ પ્રમાણિક નથી. વ્યવહારે એને ચોરી કરી છે. આ સાહિત્યની ચોરી કરે છે, એવી ચોરી સાહિત્યની કરે છે. કરતી કોકની હોય આ કવિતાના લેખને, એમાંથી ઉતારા લઈ લે, શાસ્ત્રોના ઉતારા લઈ લે, અને પછી પુસ્તકમાં નામ લખે પોતાનું, આ પુસ્તક મેં બનાવ્યું છે. એટલે એવા જે પ્રકાર છે એ બધા વ્યવહાર અપ્રમાણિકતાના છે. એમાં વ્યવહારે પણ પ્રમાણિકતા વધે. અહીંયા તો પુસ્તક બનાવવાની વાત નથી, કથન કરવાની વાત છે, પરિણામમાં વિનય ઉત્પન્ન થવાની વાત છે. અવિનય થાય તો ઘણો મોટો દોષ છે, અને સ્વછંદનો એ સ્પષ્ટ પ્રકાર છે. પણ અહીંયા તો વિનય ન થાય તો અમે અવિનય નથી કરતા, પણ અમારા નામે એ વાત કરવાનું મન થયું એટલે એવો વિચાર આવ્યો એટલે એમ વાત કરી. એ વખતે નામ બતાવવાનો વિકલ્પ ન આવ્યો. ક્યાંથી મળ્યું, કોને પાસેથી મળ્યું એ તને ખ્યાલમાં છે, છતાં એ વાતને ગોપવવાનો ભાવ તને વર્તે છે. એ તું જાણતો હોય કે ન જાણતો હોય, પણ જ્ઞાનીઓ તો બરાબર જાણે છે કે તને એ ગોપવવાનો ભાવ વર્તે છે, છુપાવવાનો ભાવ વર્તે છે. અધ્યાત્મનો ઊંચામાં ઊંચો ન્યાય હોય, બહુ સુંદર ન્યાય હોય, ટોપ લેવલ, કોઈ મહાન આચાર્યના શાસ્ત્રમાંથી એ ન્યાય જાણવા સમજવા મળ્યો હોય, વાંચવા મળ્યો હોય, અને એ અધ્યાત્મની વાત જાણે પોતે દુનિયાને દેખાડતો હોય, જગતને દેખાડતો હોય, અથવા પોતાના શ્રદ્ધાળુને બતાવતો હોય કે જુઓ હું આવી અધ્યાત્મની ઊંચી વાત કરું છું, એ અધ્યાત્મની વાત ઊંચામાં ઊંચી અધ્યાત્મની વાત કરતી વખતે પણ બહુ મોટો પાપી છે. આમ કહીને શાસ્ત્ર વાત અધ્યાત્મની બહુ મોટી ઊંચી હોય, છતાં એ વખતે એને પાપ બંધાય છે. આ માર્ગ છે એ સંપૂર્ણ નિર્દોષતાનો માર્ગ છે, સમ્યક માર્ગ છે. એના ચારે પડખા શુદ્ધ ને ચોખ્ખા છે એવો સમ્યક માર્ગ છે. ચારે બાજુથી નિર્દોષતાનું પરિમાર્જન થાય એવો આ સમ્યક માર્ગ કહેવાય છે. એનું નામ સમ્યક માર્ગ છે. કેટલી વ્યવહારની વાતો કરી છે, લોકોમાં એક ઊંધો પ્રચાર ચાલ્યો હતો એમના વિશે. એકાંત નિશ્ચયની વાતો કરનારા છે, અમે તો બધા વ્યવહાર પાળનારા છીએ. એને પૂછીએ છીએ કે તું સામો બેસ અને વ્યવહારના તારા પડખાને, તારા વ્યવહાર સંબંધીના વિષયને પણ તપાસ કે છે તારી પાસે આટલો માલ. નિશ્ચય રત્ન ત્રય તો ઊંચામાં ઊંચા રત્નો છે કે જગતમાં એનાથી ઊંચા રત્ન ક્યાંય નથી. આ પાણા બાણાની વાત નથી, લાલ પીળા ધોળા હીરાના જે પાણા છે રત્ન એટલે ઊંચામાં ઊંચી ચીજ, એનાથી ઊંચી ચીજ પાછી નથી ને. એટલે પણ એ વ્યવહાર રત્ન ત્રય છે કે એનાથી નીચેની કક્ષાના જેના ઉપર રત્નોનો આરોપ આવ્યો છે એવા પરિણામ છે. તો જેની પાસે ઊંચામાં ઊંચા રત્નો છે એની પાસે એથી નીચેનો માલ નથી અને ગરીબી છે, એમ કઈ રીતે સાબિત થશે કે એની પાસે તો એ બધા ગોડાઉનના ગોડાઉન ફેર્યા છે. એ જગ્યાએ કહી દીધું આગળ કે સમ્યક દ્રષ્ટિ એવો ન્યાય કાઢે કે જે ન્યાય 14 પૂર્વનો 12 અંગનો ભણેલો જે ન્યાય કાઢે એવો ન્યાય કાઢે. એમ તો વ્યવહારનો વિષય છે, એટલું એના જ્ઞાનમાં લબ્ધિ રૂપે પડ્યું છે. સમ્યક દ્રષ્ટિના જ્ઞાનની લબ્ધિ છે.
886
આગળ જવું છે. લબ્ધિના અધિકારમાં શાસ્ત્રની અંદર જ્યાં લબ્ધિના પ્રકારો વર્ણવા છે, કયા કયા ગુણ સ્થાને કેવી કેવી લબ્ધિ સંભવિત છે, ઉત્પન્ન થવી, એમાં સમ્યક દ્રષ્ટિને આવી લબ્ધિ છે, સમ્યક જ્ઞાનીને આવી લબ્ધિ છે કે 14 પૂર્વનું જ્ઞાન જેને છે એવા જ્ઞાની જે ન્યાય કાઢે એવો ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢે. એટલું જેનું જ્ઞાનમાં સામર્થ્ય છે આવું સામર્થ્ય ઉત્પન્ન થાય છે. શું એની વાત કરી? હવે એકાંત નિશ્ચયને કહે છે ને વ્યવહારને એની ખબર નથી ભાઈ, તને વ્યવહારની ખબર નથી. નિશ્ચય વિશેષ કિંમતી હોવાથી, મૂલ્યવાન હોવાથી, મહત્વપૂર્ણ હોવાથી એનું વજન આવે એ સ્વાભાવિક છે. પણ વ્યવહારનો વિવેક જેવો નિશ્ચય ધારણ કરનારને હોય છે એટલો એકલા વ્યવહારના હિમાયતીઓને હોય શકે નહીં. એ તો વ્યવહારાભાસી છે. એકલા જે વ્યવહારના હિમાયતીઓ છે એ વ્યવહારાભાસી છે. એની પાસે વ્યવહારના વિષયનો ખજાનો, ન્યાયનો ખજાનો જેટલો સમ્યક જ્ઞાનીને છે એટલો એની પાસે હતો. ઘણા પડખા વ્યવહારના ખુલ્યા છે, હજારો પડખા ખુલ્યા છે. મોક્ષમાં પ્રકાશિત છે ને, એમાં આ બધી વાત આવી છે. ગુરુદેવે જરા વધારે સ્પષ્ટ કરી છે, પણ ટોડરમલજીએ આ બધી વાતો કઈ કઈ એકાંત કરવું નહીં એમ મિથ્યા દ્રષ્ટિ માને છે, પણ વ્યવહારના અંગીકારના અર્થને તે સમજતો નથી. શું કહે છે કે નિશ્ચય નહીંનો એકલો એકાંત કરવો નહીં. મિથ્યા દ્રષ્ટિ જીવ વ્યવહારાભાસપણાને લીધે એનો અભિપ્રાયમાં એમ આવે છે કે એકાંત જોજો, નિશ્ચયનો પણ તમે એકાંત કરતા નહીં. સમ્ય દ્રષ્ટિ જીવનો એકાંત નિશ્ચય ઉપરનું જે વજન છે એ વજનને શાસ્ત્ર પ્રત્યેના પરિણામ તો વ્યવહારના પરિણામ છે. બાહ્ય ત્યાગ સંયમ નિયમ પૂજા ભક્તિ યાત્રા દયા દાનના પરિણામ એ તો વ્યવહારિક પરિણામ છે, પણ નિશ્ચય શુદ્ધ સ્વરૂપના આશરે પરમ નિશ્ચયના પરમ નિશ્ચય નહીંનો વિષય પરમ શુદ્ધ નહીંનો વિષય એના એનો આશ્રય કરતા પહેલા એનો વિકલ્પ ઉઠે, મહિમા આવે ને વિકલ્પ ઉઠે, એ પણ હજી વ્યવહાર નહીંના પુણ્યના પરિણામમાં જાય છે. એ પણ વ્યવહારમાં જાય છે, એનું પણ ઉલ્લંઘન કરીને એ વિકલ્પોને એ પ્રકારના રાગને પણ ઓળંગી જઈને નિર્વિકલ્પ શુદ્ધાત્મ તત્વમાં નિર્વિકલ્પ ભાવે લીન રહેતા ધર્મ થાય છે, ધર્મ થવાનું છે એની એને ખબર નથી. આવા ઉચ્ચ કક્ષાના શુભ પરિણામને પણ છોડીને એનો અભાવ કરીને વિતરાગ ભાવમાં પ્રવેશ થાય છે એની એને ખબર નથી. એ બિચારા સ્થૂળ એવા શુભ રાગનો પક્ષ કરે છે અને એવા પક્ષને વશ એને નિશ્ચયનું જે જોર છે બળ છે એ નિશ્ચયના જોર વશ જે કાંઈ વચન નીકળે છે જ્ઞાનીના એને એમ લાગે છે આમાં એકાંત નિશ્ચય થઈ જાય છે, નિશ્ચયનો એકાંત આમાં થઈ જાય છે. પણ ભાઈ તને ખબર નથી કે કેટલું વજન આવે ત્યારે એ પ્રગટે, નિશ્ચય ક્યારે પ્રગટે,
બરોબર,
નિશ્ચયનું પ્રગટપણું કેટલા વજનથી પ્રગટે છે. અને અનાદિનો જે શુભાશુભ રાગનો રાગ પ્રત્યેનું તારું વજન છે એ ક્યારે ખલાસ થાય છે, ક્યારે ઉથલી જાય છે, અભાવ થાય છે એ તને તારી ખબર નથી. એ વિષયથી તું અજાણ્યો છો એટલે તને એમ લાગે છે કે આ નિશ્ચયનું બહુ જોરથી કહે છે આમાં એકાંત થઈ જાય છે, એકાંત થઈ જશે તો નુકસાન થઈ જશે. પણ તું વ્યવહારના એકાંતમાં બેઠો છો એનું શું એની એને ખબર નથી. આ પરિસ્થિતિ છે. આ વિષય ઉપર અહીંયા 897માં વિશેષ પ્રકાશ પડ્યો છે કે એકાંત કરવું નહીં એમ મિથ્યા દ્રષ્ટિ માને છે. તે સાથે એમ કહે છે એના પોતાના અભિપ્રાયના સમર્થનમાં તે એમ કહે છે કે વ્યવહાર નહીંનો અંગીકાર કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. ભગવાનની વાણીમાં બંને લયોના કથન આવ્યા છે. માત્ર જો નિશ્ચય જ અંગીકાર કરવા યોગ્ય હોત તો એટલી જ વાત કરી હોત ભગવાને, પણ ભગવાને તો બંને નહીંથી વાત કરી છે. તો કે ભગવાનની વાણીમાં શ્રુત જ્ઞાનીની જેમ કોઈ એ કથન એ પ્રકારે આવતું નથી. ગણભર એમાંથી રચના કરે છે અને શ્રુત જ્ઞાનમાં ભાવ શ્રુત જ્ઞાન ઉપરથી દ્રવ્ય શ્રુત જ્ઞાનમાં દ્રવ્ય શ્રુતમાં એ વિષયને સ્પષ્ટ કરે છે, ઉતારે છે. ભગવાનની વાણીમાં તો દરેકને પોતાના ભાવમાં સમજાય છે, આમ નિશ્ચય છે, આમ વ્યવહાર છે, એવું બધું સ્પષ્ટ સમજાય છે. સ્પષ્ટ કેટલું સમજાય કે ગણધરની વાણીથી એટલું સ્પષ્ટ ન સમજાય એટલું સ્પષ્ટ સમજાય, એ વાણી તો સાતિશયપણું છે. દિવ્યધ્વનિનું એ અનક્ષરી વાણી હોવા છતાં એ વાણીમાં વિષય જે જ્ઞાનમાં સ્પષ્ટ થાય પોતપોતાની યોગ્યતા મુજબ, એમાં એને એમ ભાસે કે કોઈ છદ્મસ્થની વાણી સાંભળતા આવી સ્પષ્ટતા ન થાય. દીપ્તિ ભગવાનની દિવ્યધ્વનિ સાંભળતા સ્પષ્ટતા આપણને થઈ રહી છે એવું લાગે એને, છે એની યોગ્યતા તે વખતે. પણ છતાં નિમિત્ત નૈમિતિક સંબંધ આવો વધે છે. શું કહે છે કે વ્યવહાર નહીં અંગીકાર કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે એટલે ભગવાનની વાણીમાં આવ્યું છે અને શાસ્ત્રમાં કહ્યું છે. પણ એ વ્યવહાર નહીં અંગીકાર કરવો એટલે શું, એના અર્થને, એના પ્રયોજનને, એના ભાવને, એના આશયને મિથ્યા દ્રષ્ટિ સમજતો નથી. હવે એનો અર્થ સ્પષ્ટ કરે છે હવેની પંક્તિમાં કે વ્યવહાર નહીં અંગીકાર કરવો એટલે શું, કે આત્માની પર્યાયમાં રાગ થાય છે તેને સમ્યક પ્રકારે જાણવો તે વ્યવહાર નહીં અંગીકાર છે. સમજવા જેવો છે કે પ્રથમ તો નય જ્ઞાન કોને છે, કે જેને પ્રમાણ સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયું છે, યુગપદ દ્રવ્ય પર્યાયનું જ્ઞાન જેને વર્તે છે એવું જે પ્રમાણ જ્ઞાન, પોતાના દ્રવ્યગુણ પર્યાયનું યુગપદ જ્ઞાન, અનુભવ જ્ઞાન, એ જ્ઞાન પ્રમાણ છે. એ પ્રમાણ જ્ઞાનમાં સમ્યક જ્ઞાનીને વર્તમાનમાં જે સાધક દશામાં ઉત્પન્ન થતો રાગ, રહી ગયેલો રાગ ઉત્પન્ન થયા કરે છે અને જે જે કાળે ઉત્પન્ન થાય છે તે કાળે તેને જાણવો, જાણવો પણ તે કાળે તેને સમ્યક પ્રકારે જાણવો, એટલો શબ્દ છે. જાણવા જાણવાની રીતમાં ફેર છે. મિથ્યા દ્રષ્ટિને એમ લાગે છે કે હું પણ મારા રાગની તપાસ રાખું છું ને હું પણ મારા રાગને જાણું છું, કે અહીંયા એમ કહે છે કે સમ્યક પ્રકારે જાણો. સમ્યક પ્રકારે જાણો એટલે શું, શબ્દ તો આટલો છે
બરોબર, તો
કે સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને જાણતા જાણતા, ઉપયોગલીન નથી જો આ લબ્ધનો અધિકાર આવ્યો, ઉપયોગલીન નથી. જ્યારે તે રાગને જાણે છે વર્તમાન અવસ્થામાં ઉત્પન્ન થતો બુદ્ધિપૂર્વકનો રાગ, જ્ઞાનીને પોતાની અવસ્થાનો રાગ જણાય છે ત્યારે તે નિર્વિકલ્પ ઉપયોગમાં નથી. કેમ કે નિર્વિકલ્પ ઉપયોગમાં તો બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ જ નથી, જેની ઉત્પત્તિ નથી એને જાણવાનો પ્રશ્ન રહેતો નથી. તો કે આ કઈ રીતે બને છે કે સ્વપ્ર પ્રકાશક એવું જે જ્ઞાન, એ જ્ઞાનમાં એક જ જ્ઞાનની પર્યાયમાં ઉપયોગથી ભલે રાગને જાણે, કારણ કે ઉપયોગ તો એક સાથે પરસ્પર બે વિષયને વિષય નહીં કરે. પછી નિયમ એવો છે કે ઉપયોગ દ્વારા કદી બે વિષયને જાણવાનું ન થાય, એક જ વિષય જાણે. ઉપયોગ એક કાળે એક જ વિષયને જાણે, છદ્મસ્થનો ઉપયોગ બે વિષયને ન જાણે, ત્યારે આત્માને પણ જાણે અને પરને પણ જાણે એવું ઉપયોગાત્મક રીતે તો ન બને. જ્યારે ઉપયોગમાં રાગને જાણે ત્યારે ઉપયોગમાં આત્માને ન જાણે, જ્યારે ઉપયોગ નિર્વિકલ્પ એકાકાર થઈને આત્માને જાણે, ત્યારે રાગને ઉપયોગ ન જાણે, પરને ન જાણે, શરીરને ન જાણે, તો કે રાગ તો ક્યાં બુદ્ધિપૂર્વકનો છે નહીં, અને અબુદ્ધિપૂર્વક તો જ્ઞાન ગોચર થતો નથી, એને જ અબુદ્ધિપૂર્વક કહેવાય છે કે જે બુદ્ધિગમ્ય થતો નથી, અબુદ્ધિપૂર્વકનો છે ત્યાં, પણ એ તો બુદ્ધિમાં આવતો નથી, ઉપયોગમાં આવતો નથી. તો ત્યારે એને એ કેવી રીતે જાણે છે કે લબ્ધ જ્ઞાન દ્વારા તો એ આત્માને જાણે છે, તે જ કાળે એને ઉપયોગ દ્વારા રાગને જાણે છે.
બરોબર.
ત્યારે એને જ્ઞાનમાં એવો અનુભવ વર્તે છે કે મારાથી આ ભિન્ન છે,
ભિન્ન
મારું સ્વરૂપ તો પરિપૂર્ણ વિતરાગ સ્વભાવી છે. પરિપૂર્ણ વિતરાગ સ્વભાવી એવો હું, તેના દ્વારા રાગનું કરવું તો શક્ય નથી. તેથી રાગ થતો જણાય છે, હું કરું છું એમ મને અનુભવ થતો નથી. પરિણામ અપેક્ષા એ આત્મદ્રવ્ય એનું પરિણમતું હોવા છતાં, અને પરિણામ અપેક્ષાએ તે રાગાદિ પરિણામે એક ન્યાયે આત્મા પરિણમે છે એમ જ્ઞાનમાં જાણતો હોવા છતાં, એ પણ સમ્યક જ્ઞાનમાં જાણે છે, કેમ કે રાગ તો પોતાનો છે એમ એને ખબર છે કે ભીતમાં થાય છે કે બીજા આત્મામાં થાય છે એમ ક્યાં જાણે છે. છતાં આ જે સ્વરૂપને હું જાણું છું મારા અંતર જ્ઞાનમાં, લબ્ધ જ્ઞાનમાં, આવો વિકલ્પ નથી સમજણ એની છે, સ્પષ્ટતા છે, તે સ્વરૂપ દ્વારા તો રાગનું કર્મ શક્ય છે. મારા સ્વરૂપે કરીને, સ્વભાવે કરીને રાગને તો કરી શકાતો નથી. તેથી રાગનો હું અકર્તા છું, હું રાગનો જ્ઞાતા છું. સાક્ષી ભાવે જે સાક્ષી ભાવ પ્રગટ થયો છે, તે સાક્ષી ભાવે હું રાગનો જ્ઞાતા છું એમ તે કાળે ઉત્પન્ન થતા રાગને જાણવો, તે સમ્યક પ્રકારે, એટલે આત્મા અભિમુખ થઈને, સ્વરૂપની અભિમુખ થઈને જાણવો, સ્વરૂપની અભિમુખ રહીને જાણવો, એ જાણવું સમ્યક પ્રકારનું છે. સ્વરૂપથી વિમુખ થઈને જાણવું, તે જાણવું સમ્યક પ્રકારે નથી. સમ્યક તો દિશા સૂચક છે, સ્વરૂપાભિમુખ પણ તેને સમ્યક કહીએ. સમ્યકની સિદ્ધિ
બરોબર
શબ્દ પ્રમાણે વ્યાખ્યા કરીએ તો સ્વરૂપાભિમુખ પણ થવું તેનું નામ
સમ્યક.
પછી જ્ઞાનનું થવું તો જ્ઞાન સમ્યક, શ્રદ્ધાનું થવું તો શ્રદ્ધાંત સમ્યક, આચરણનું થવું તો આચરણ સમ્યક. બુદ્ધિપૂર્વક રાગ કરવો પડે ને, બુદ્ધિપૂર્વકનો રાગ છે એ બુદ્ધિગમ્ય થાય છે, તેથી તેને બુદ્ધિપૂર્વકનો રાગ કહે છે. જે રાગ બુદ્ધિગમ્ય થાય એટલો સ્થૂળ ઉત્પન્ન થાય મનાશ્રિત, કે મનમાં સમજાય કે મને આવો વિકલ્પ થયો, મને જમવાનો વિકલ્પ થયો, મને શાસ્ત્ર વાંચવાનો વિકલ્પ થયો, સાંભળવાનો વિકલ્પ થયો, એવું જે રાગ સમજાય છે બુદ્ધિમાં તેને બુદ્ધિપૂર્વકનો રાગ કહે છે. તે જ્ઞાનીને પણ હોય છે અને તે અજ્ઞાનીને પણ હોય છે, મિથ્યા દ્રષ્ટિને પણ થાય છે અને સમ્યક દ્રષ્ટિને પણ થાય છે. અબુદ્ધિપૂર્વકનો રાગ પણ બંનેને થાય છે, પણ બંનેમાંથી કોઈને બુદ્ધિગોચર થતો નહીં હોવાથી તેને અબુદ્ધિપૂર્વકનો રાગ કહેવામાં આવે છે. જ્ઞાનીને વિકલ્પ આવે છે મંદિર જાઓ ભગવાનના દર્શન કરવા, અને ત્યારે તો દર્શન કરવા આવે છે. મુનિ હોય તો મુનિને પણ વિકલ્પ આવે છે કે અહીંયા જિનેન્દ્રનું મંદિર છે ને, ત્યાં મારે દર્શન કરવા જવું છે. તો એ વિકલ્પ એને બુદ્ધિગોચર સમજી શકાય એવો છે. એને એ જાણે છે જે જે કાળે જે જે પ્રકારે રાગાદિની ઉત્પત્તિ થાય, એનો નિયમ એવો છે કે એના ગુણસ્થાનની મર્યાદા છોડીને એનો રાગ ઉત્પન્ન થઈ શકતો નથી, થતો નથી. વિતરાગ સ્વભાવને એ એટલો વળગ્યો છે અકષાય સ્વભાવને કે તેથી કરીને એના રાગમાં મર્યાદા થઈ ગઈ છે. ગુણસ્થાનની બહાર મર્યાદા છોડીને એને રાગ ન થાય, ત્યારે જે મર્યાદામાં ઉત્પન્ન થતો જે રાગ છે એને પણ એ સમ્યક પ્રકારે જાણે છે. આવું જે રાગાદીનું સમ્યક પ્રકારે જે જ્ઞાનમાં જાણવું થાય તે જ્ઞાનને, તે જ્ઞાનના અંશને, એ જ્ઞાનનો એક અંશ છે, આખું જ્ઞાન તો નથી, કેમ કે આખા જ્ઞાનમાં તો એક અંશ સ્વભાવને જાણે છે.
બરાબર,
ઉત્પત્તપણે. તેથી તે જ્ઞાનના અંશને વ્યવહાર નહીં કહેવામાં આવ્યો છે. આનું નામ વ્યવહાર નહીં છે. લોકો માને છે એવું વ્યવહાર નહીં નથી. હજી તો વ્યવહાર નહીં કેવો હોય એની ખબર નથી સંપ્રદાયમાં, આ ગડબડ છે. સંપ્રદાયમાં નહીં, આપણે ત્યાં પણ બહુ સ્પષ્ટતા થવાની જરૂર છે. ગડબડ ઘણી છે. સમ્યક દ્રષ્ટિને પ્રમાણ જ્ઞાન છે કે નહીં? છે. પ્રમાણ જ્ઞાન કોને કહેવાય? કે પોતાના સામાન્ય વિશેષને, એટલે દ્રવ્ય પર્યાયને યુગપત જાણે તેને પ્રમાણ જ્ઞાન કહીએ. તો એમ કહીએ કે જ્યારે જીવ પરને જાણે છે ત્યારે આત્માને નથી જાણતો, મતલબ તો વિષય ઉડાવે છે. એનું જ્ઞાન તે વખતે પ્રમાણ નથી. શું થયું? તેનું જ્ઞાન તે વખતે પ્રમાણ રહેતો નથી. આગળ વધતા સમ્યક દ્રષ્ટિ ને જ પ્રમાણ જ્ઞાન છે. મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન પ્રમાણિક અપ્રમાણ, કેમ કે એ તો દ્રવ્ય સામાન્ય ને, મિથ્યા દ્રષ્ટિ તો જાણતો નથી. અને પર્યાય ને જાણે છે તો એમાં રાગ ઉપર દ્રષ્ટિ હોવાથી જાણે જ્ઞાન સ્વરૂપે હું છું જ નહીં, જ્ઞાન ને તો હાલ ચૂકી જાય છે. અને રાગ ને રાગના કરતાપણામાં એટલો પકડાઈ ગયો છે કે બસ કસાયની મંદતા ને તીવ્રતા કેમ થાય છે એમ આખી રમત એની પૂરી થઈ જાય છે. એટલે એનું જ્ઞાન તો એકાંતે પર્યાય જીવડો ને જેટલો હું એવા અનુભવમાં વર્તે છે, એ તપાસી લેવું એવા અનુભવમાં વર્તે છે કે નહીં. કે જ્યારે જે જે કાળે જેવો જેવો રાગાદી ભાવ ઉત્પન્ન થાય છે તેવો હું ને તેટલો જ હું, એવો વગર વિચારે અનુભવ રહી જાય છે કે નહીં, એનું નામ મિથ્યાત્વ છે. કેમ કે એવો આત્મા નથી, એનું નામ જ મિથ્યાત્વ છે. એ મિથ્યાપણ પ્રમાણ જ્ઞાન ને સમ્યક દ્રષ્ટિને જ હોય છે, પ્રમાણ પૂર્વક નય હોય છે. એકલો નય ક્યારે કોઈ કોઈ અનંત નયોમાંથી એકલા નયનો, કોઈ એક નયનો, કોઈ પણ નયનો ઉપયોગ પ્રમાણ વગર સંભવિત નથી. કેમ કે નય છે એ પ્રમાણ જ્ઞાનનો ભેદ છે, અવયવ છે. પ્રમાણ જ્ઞાન અવયવી છે અને નય તેનો એક અવયવ છે. હવે અવયવી વિના અવયવ કોનો? કોઈ રીતે ન્યાય સંપન્ન વાત નથી. જેને અવયવી જ નથી એને અવયવ શેનો? એ તો પોતે જ અવયવી થઈ ગયો, આખો એ જ થઈ ગયો. પ્રમાણ જ્ઞાન તો અવયવી છે અને નય છે, કોઈ પણ નય છે તે તેનો અવયવ છે. જેમ આખું શરીર છે તે અવયવી છે અને કોઈ પણ એનો અંગ ઉપાંગ છે તે અવયવ છે. પછી આંગળો હોય કે નાક કાન હોય એનો અવયવ છે. પણ શરીરને નક્કી કર્યા વિના, અવયવીને નક્કી કર્યા વિના અવયવ કેવી રીતે નક્કી થાય? દિવ્ય ધ્વનિ નો પ્રકાશ થયો આ 24મા લેવી, તો ભગવાન આદિનાથ ના ઋષભદેવ પરમાત્મા એ પ્રથમ જયારે પ્રકાશ થયો, દિવ્ય ધ્વનિ પ્રકાશ પ્રગટ થયું, ત્યારે નય જ્ઞાન ને નય સંબંધ નારા જુદા જુદા મતમાં પડી ગયા કે આવો આત્મા કહેવા માંગે છે, આવો આત્મા કહેવા માંગે છે. કલ્પના એ છેડ્યા, જેમ આંધળા માણસ આંધળો માણસ સાથીને જુએ ત્યારે પૂંછડું હાથમાં આવે ત્યારે એમ કહે કે હું મારા અનુભવથી કહું છું કે આથી દોડા જેવો છે. કોઈ બીજા બીજી રીતે કહેતા હોય તો ખોટા છે. મારા અનુભવથી કહું છું ને મારા હાથમાં હાથી છે અને હું વાત કરું છું. અનુભવ વગર હું બોલતો નથી. શું કહે? અનુભવ વગર હું પણ અનુભૂતિથી વાત કરું છું. કે છે કે બધા અન્યમતી પણ અનુભૂતિથી વાત કરું છું એમ કે છે કે મારો હાથ મારા હાથમાં જે છે હાથી એ દોરડા જેવો છે. તો બીજો કહે છે કે હું ખોટો છું. કાન જેને પકડ્યો છે કે હાથી સુપડા જેવો છે. પગ હાથમાં આવ્યો તો કે હાથી થાંભલા જેવો છે. આ દિશા સર્વમતો બધા મતોનો જે બધા નયોનો વિષય છે એ આત્મામાં છે. વ્યવહારનો વિષય પણ છે, નિશ્ચયનો વિષય પણ છે. એને સમ્યક પ્રકારે જાણવું એટલે આત્માની અભિમુખથીને જાણવું. એનું નામ સમ્યક પ્રકારે જાણવું. આત્માભિમુખ રહીને જાણવું અથવા શુદ્ધ સ્વરૂપ પરમાત્મ પદની અભિમુખ રહીને જાણવું તે નય જ્ઞાન સાચું. પછી ગમે તે નહીં કર્યો. કેમ કે અનાદિથી પર્યાય સન્મુખ તો છે. આવો રાગ થયો ને તેવો જ્ઞાન થયો ને આવું મારું જ્ઞાન છે ને એ તો બધું છે એને પર્યાય દ્રષ્ટિથી, પર્યાય બુદ્ધિથી, પર્યાય જીવડોને જેટલો જાણવા. એક અજાણ્યો રહ્યો હોય તો પોતાના પરમાત્મા પદથી. જ્યારે પોતાના પરમાત્મ પદનો અનુભવ કરે છે, અનુભૂતિ કરે છે, ત્યારે એને ત્રય પર્યાયનું યુગપદ જ્ઞાન થાય છે. ત્યારે એને કોઈ પણ નયની પ્રવૃત્તિ થાય છે ઉપયોગમાં, ત્યારે તે સમ્યક જ્ઞાનપૂર્વક, પ્રમાણ જ્ઞાનપૂર્વક હોય છે. એટલે કે આત્મજ્ઞાન આત્માને જ્ઞાનને જ્ઞાનમાં આત્માને છોડ્યા વિના, પોતાના જ્ઞાનમાં આત્માને છોડ્યા વિના બધું જાણે છે. જાણે છે ખરો બધું, પણ આત્માને છોડ્યા વિના. અનેક વિષયને જાણે પણ આત્માને છોડ્યા વિના. આ વિશિષ્ટતા છે. સમ્યક જ્ઞાનની કહો કે પ્રમાણ જ્ઞાનની કહો, ભજન છે અમારું એમ કે છે. એકી નહીં છે એટલે એક જે શુદ્ધ નહીં છે, નિશ્ચય નહીં છે, પરમ ભાવ ગ્રાહક કેવો છે, શુદ્ધ નહીં નિશ્ચય નહીં, જેને 320મી ગાથામાં જયસેન આચાર્ય દેવે એવો શબ્દ વાપર્યો કે પરમ ભાવ ગ્રાહક છે. આત્માનો જે પરમ સ્વભાવ ભાવ, પરમાત્મ ભાવ, એનો ગ્રાહક છે, એને ગ્રહણ કરનારો છે, એને લેનારો છે, એને વળગનારો છે, એનો ગ્રાહક છે. એમ કે ભાઈ અમે તમે કોના ગ્રાહક છો? તો ભાઈ અમે તો ગુલાબજાંબુના ગ્રાહક છીએ. બીજું પીરસવા
બીજું નહીં,
બીજું વ્રત ખાતો કઈ
ખાય,
ચટણી ખાય,
બધું ખાય.
પણ તમે શેના ગ્રાહક છો?
ગુલાબજાંબુ.
અમે શ્રીખંડ ના ગ્રાહક છીએ. અમે તો શ્રીખંડ ખાશો એ વધારે ખાશે. એમ બીજા બધાનો એને એટલી મીઠાશ આવતી. આ ગ્રાહક છે, ગરજુ છે, ગ્રહણ કરનારો છે, ખરીદનારો ગ્રાહક લેવા જાય છે. મફત નહીં હો, માલ આપી માલ મફત લેતો નથી, એટલો સામે મૂલ્ય આપે છે. પરમ ભાવનો ગ્રાહક જે છે એવો જે શુદ્ધ નહીં, એ શુદ્ધ નહીં ઉપર એમનું વજન બતાવવા માટે એક વાત કરી કે અમારે એક જ નહીં છે, બીજો નહીં જ અમારે પાસે. એવી જ વાત કરી છે પદ્મ બ્રહ્મધારી દેવે નિયમ સારમાં. મુનિરાજ છે, આચાર્ય નથી, મુનિ છે, મિત્રાગી ભાવની સંત છે કે આત્મા આવો ત્રિકાળ શુદ્ધ પરમ પરિણામી ભાવ પરમાત્મ તત્વ કારણ પરમાત્મા છે. બીજી વાત હું કયા નહીં થી જાણું, મારી પાસે તો બીજો જાણે નહીં નથી. એટલો આત્માને ભાળું છું. દ્રષ્ટિબંધ થઈ ગયો છે, નજરબંધી થઈ ગઈ છે મારી. પરમાત્માને જોયા પછી નજરબંધી થઈ ગઈ છે. હવે હું વ્યવહારના વિષયને કયા નહીં થી જાણું. આવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. મારી પાસે જાણે બીજો નહીં નથી, પણ નહીં નથી એવું નથી, છે બીજો નહીં, પણ એની ગૌણતા કેટલી છે એવું ત્યાં સ્પષ્ટ કરવું છે. કે જો આટલું વજન જશે ત્યારે તેને તે શુદ્ધ નહીં નો વિષય બુદ્ધ જે કારણ પરમાત્મા છે એનું ગ્રહણ થશે. આટલું વજન નહીં જાય તો એ વિષય નું ગ્રહણ થવું સંભવે નથી. અનાદિ નું વલણ નહીં બદલે. અનાદિ નું તારું બધું વલણ છે એને શુદ્ધાત્મા અભિમુખ કરવું હશે તો આટલું વજન એક વાર આવશે તો થશે એમ ત્યાં સ્પષ્ટ કરવું છે. ગુરુદેવ શ્રી એના ઉપર પ્રવચન કરતા ત્યારે એમ કે ઓહો જુઓ તો ખરા, ભાવલિંગી મુનિરાજે અહીંયા વ્યવહાર નહીં નો ઉપહાસ કર્યો છે. ઉપહાસ મશ્કરી ઉતરી ગઈ. વ્યવહાર નહીંના વિષયથી શું અમે વ્યવહાર નહીંના વિષયભૂત તત્વોને પદાર્થોને જાણીએ, શું એનું પ્રયોજન છે? આવો મહાન કારણ પરમાત્મા મહાચૈતન્ય સત્તાધારી એમાં ડૂબકી લગાવીને લીન થઈને રહીએ બસ બધું પર્યાપ્ત થઈ ગયું. કોઈ અમારે બીજા નહીં જાણે જરૂર નથી. અને એવા વજનમાં એ લીન થાય છે વારંવાર, એમાંથી એક એવી દશા પ્રગટે છે કે જે દશા ક્યારે પછી એ લીનતાને છોડતી નથી. કેવળ જ્ઞાનની જે દશા થઈ એ આવા વજનથી જે અંતરાત્મામાં લીન થયો, પરમાત્મામાં લીન થયો અંતરાત્માથી, અને એ પરમાત્મા થાય છે પછી એનો ઉપયોગ કરતો નથી. નયાતિક્રાંત દશામાં એ લીન રહેતા સદાને માટે નયાતિક્રાંત સ્થિતિને પ્રાપ્ત કરે છે, પછી એના જ્ઞાનમાં નહીં પડતા નથી. કેવળ જ્ઞાનને કોઈ નહીં નથી. કેમ કે નવી તો છદ્મસ્થના જ્ઞાનમાં ઉપા થાય, મતિ શુદ્ધ જ્ઞાન શુદ્ધ જ્ઞાનનો ના ભેદો છે, નય છે તે શુદ્ધ જ્ઞાનના માત્ર ભેદો છે. કેવળ જ્ઞાનમાં નય જ્ઞાનનો ભેદ નથી. ત્યાં તો સર્વાંશે ઉપયોગ સ્વરૂપમાં અંતર્નિમગ્ન અંતર્મુખ રહે છે, નિરવશેષ અંતર્મુખ પણ રહે છે ઉપયોગથી, છતાં એ જ્ઞાનની અંદર લોકાલોકના પદાર્થો ત્રણેય કાળની પર્યાયો સહિત જણાય જાય છે. પ્રત્યક્ષ મત ઉપયોગને ફેરવવો પડતો નથી. કહેવાતા જૈન સંપ્રદાયોમાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ કેવું હોય એની ખબર નથી. એ જે બાંધે કેવી રીતે મારે કેવળ જ્ઞાન લેવું છે એના સ્વરૂપ ખબર નથી. કે એમાં ઉપયોગ નિરવશેષપણે અંતર્મુખ રહે, કેવળ જ્ઞાન નું જે સ્વરૂપ છે એ જ્ઞાન માં આવે એક એક વાત નું બહુ મહત્વ છે. તો એ કેવળ જ્ઞાન કેવું હોય એને અનુસાર એના મનોચન કાયાના યોગ કેવા હોય એ બધું તો જેમ અન્ય મતિઓ એ પોતાના પરમાત્માના હાથમાં ધનુષ બાણ ને તરવાર ને ગદા પદમાં આપ્યા છે એવું આપવામાં પણ હું માનતો. પણ ભાઈ એ તો તે પ્રકારના રાગ દ્વેષ અને ભય હોય તો હોય. હથિયાર ને કોણ ધારણ કરે? હથિયારનો પ્રયોગ કરવો હોય હથિયારનો પ્રયોગ ક્યારે કરે? કે જ્યારે એવો ભય થાય ત્યારે. ઘરમાં રિવોલ્વર શું કરવા રાખે? ભાઈ જરૂર પડે કામ આવે, જરૂર પડે એટલે એવી ભયજનક સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે. વિતરાગને એ પરિસ્થિતિ નથી, વિતરાગને તો નથી પણ વિતરાગના મુનિને એ સ્થિતિ નથી. કોઈ પણ પ્રકારે વિતરાગી મુનિ પ્રતિકૂળતાનો સામનો કરવાનો ચેષ્ટા કરે નહીં, ચેષ્ટા તો કરે નહીં, વિકલ્પ સુદ્ધા કરે નહીં, વિકલ્પમાં કરે. દ્વેષથી કોઈ ગમે તે પ્રકારે પ્રતિકૂળતા આપે એને ઉપસર્ગ કહે છે. જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને સમ્યક પ્રકારે જાણે છે, આત્માભિમુખ રહીને સમ્યક પ્રકારે જાણે છે કે હું આવો નહીં, રાગ પોતાની અવસ્થામાં ઉત્પન્ન થતા રાગને રોગ સ્વરૂપે જાણનાર જ્ઞાની એમ જાણે છે કે મારું આવું રાગીપણું આવું મારું સ્વરૂપ નથી, આત્માનું સ્વરૂપ રાગીપણે આત્માનું સ્વરૂપ નથી, હું આવો નહીં, એવું જે તે કાળે જાણેલું પ્રયોજન માન છે. તેથી રાગને આધાર મળતો નથી. તેથી જ્ઞાનીને ઉત્પન્ન રાગનો પોતાનો આધાર નહીં મળતો હોવાથી આધાર વિનાની ચીજ નિર્બળ પામે છે અને નાશ પામે છે. જે મિથ્યા દ્રષ્ટિ રાગને આધાર આપે છે કે આ હું, એનો રાગ મટતો નથી ક્યારેક, એટલે રાગ થયા જ કરે છે, એને રાગ મટવો અશક્ય છે, અસંભવી છે. આત્માની એટલે પોતાની પર્યાયમાં સમ્યક જ્ઞાનીને